સત્સંગ એટલે પૂજ્ય ડોક્ટર સ્વામી.
ભારત વર્ષની અંદર જે મહાન આચાર્યો થયા એમાં વ્યાસજીનું નામ સૌથી આગળ છે. વ્યાસજી કેવા હતા? તો એમણે વેદના વિભાગ કર્યા, ક્લાસિફિકેશન ઓફ વેદાસ. વેદોના અર્થ સામાન્ય માણસને સમજવાનું ઘણું અઘરું છે, એટલે એના અર્થ સમજાય એને માટે મહાભારતની રચના કરી. મહાભારત એક અદ્ભુત ગ્રંથ છે, એને માટે ઉપમા આપવામાં આવેલી છે, પાંચમો વેદ એટલો અદ્ભુત ગ્રંથ છે. અને મહાભારત માટે વ્યાસજીએ પોતે એક વાત લખી છે કે દુનિયામાં જેટલું કંઈ સારું છે એ બધું જ મહાભારતમાં છે, અને મહાભારતમાં જે નથી એ ક્યાંય નથી. એ પછી વ્યાસજીએ 18 પુરાણ લખ્યા, એમાં છેલ્લું પુરાણ એ શ્રીમદ ભાગવત. સ્વામિનારાયણ ભગવાને વ્યાસજીનો ખૂબ મહિમા કહેલો છે. એના થોડાક સ્વામિનારાયણ ભગવાનના વચન છે, એનું હું વાંચન કરું છું. વતનામ્રત છે ગઢડા, અરે વર્તાલ પ્રકરણનું 18મું. અને સર્વે જે આચાર્ય થયા છે તેમાં વ્યાસજી મોટા આચાર્ય છે, અને તે વ્યાસજી જેવા તો શંકરાચાર્ય ન કહેવાય, રામાનુજાચાર્ય ન કહેવાય, મધ્વાચાર્ય ન કહેવાય, નિંબાર્ક ન કહેવાય, વિષ્ણુ સ્વામી ન કહેવાય, વલ્લભાચાર્ય ન કહેવાય. આ બધા આચાર્યોના જે નામ ગણાયા, પણ એ કેવા હતા? શંકરાચાર્ય કેવા હતા? 8 વર્ષની નાની ઉંમરે શંકરાચાર્યે વેદોમાં માસ્ટરી મેળવી. જો આજે શંકરાચાર્ય હયાત હોય અને અમેરિકામાં આવે તો આ હાર્વર્ડ યુનિવર્સિટી કે બીજી આવી ખ્યાતનામ યુનિવર્સિટીઓ છે એમને ગોલ્ડ મેડલ સાથે ઓનરરી PhDની ડિગ્રી આપે એવું કાર્ય એમણે 8 વર્ષની ઉંમરે આ કરેલું. 12 વર્ષની ઉંમરે હિન્દુ ધર્મના જે મુખ્ય ગ્રંથો એમાં માસ્ટરી મેળવી. 16 વર્ષની ઉંમરે શ્રીમદ ભગવદ્ ગીતા, બ્રહ્મસૂત્ર અને ઉપનિષદ એની પર ભાષ્ય લખ્યા. એ ભાષ્ય કેવા લખ્યા છે? તો આજે લગભગ 1100 વર્ષ પછી સારી સારી યુનિવર્સિટીઓમાં જ્યાં વિદ્યાર્થીઓ તત્વજ્ઞાનનો અભ્યાસ કરે છે, ફિલોસોફી, એમાં સંસ્કૃત લઈને જે ફિલોસોફી ભણે છે એમાં આ શંકર વેદાંત એની આ ટીકાઓનો અભ્યાસ કરે છે ટેક્સ્ટબુક તરીકે. એ શંકરાચાર્યે ખાલી આ ગ્રંથો લખ્યા એટલું નથી, આ લખવું બહુ અઘરું કામ છે, અને આટલા વર્ષો સુધી ટકી રહે એવું લખાણ કરવું એ નાની વાત નથી. લખે છે તો બધા લાખો માણસો લખે છે, પણ તમે કોઈ આર્ટિકલ લખો અને રીડર્સ ડાયજેસ્ટ છાપે કેવું કહેવાય? તો એના કરતાં અધિક વાત છે. એ શંકરાચાર્યે ભારતની પદયાત્રા 2 વખત કરી છે. એ જમાનાની અંદર પદયાત્રા શબ્દ બોલી જઈએ આપણે, પણ એ જમાનામાં કરવી જ્યારે આવા રોડ નહોતા, આવી હોટેલ મોટેલની વ્યવસ્થાઓ નહોતી, બેંકો નહોતી, દવાખાના નહોતા, ઘણી પ્રકારની મુશ્કેલીઓ હતી, એની અંદર એમણે 2 વખત પદયાત્રા કરી છે. અને પદયાત્રા કરી એટલે એક નદીમાં જઈને સ્નાન કર્યું, કંઈ મંદિરમાં જઈને દર્શન કર્યા, બસ એટલું નહીં આપણે કરીએ છીએ. એવું ભારતના ચાર ખૂણાની અંદર ચાર ગાદીની સ્થાપના કરી છે આ ધર્મના પ્રચારને માટે. એનું આખું એક તંત્ર ગોઠ્યું, વ્યવસ્થા તંત્ર, અને એમાં આચાર્યો નિમ્યા. એ આચાર્યોની પરંપરા આજે 1100 વર્ષથી ચાલી આવે છે. તમે જુઓ કેવા આચાર્ય બધા છે, અત્યારે પણ કેવા વિદ્વાનો છે, મહાવિદ્વાનો છે બધા. તો કેવી આ હાયરાર્કી આખી એમણે સ્થાપી છે, 1100 વર્ષથી આ ચાલે છે. તમે કોઈ પણ શહેરમાં જજો, હું તો ઘણે ઠેકાણે પૂછું છું કે ભાઈ 200 વર્ષ જૂની કોઈ પેઢી હોય તો લાવો, કોઈ પણ ક્ષેત્રમાં, કોઈ પણ ક્ષેત્રની 200 વર્ષ પહેલાં સ્થાપેલી પેઢી હોય તો લાવો. એ આપણે જાણવી છે કે એના સ્થાપકના જીવનના સિદ્ધાંતો કેવા હતા, અને એણે જે પેઢીનું આખું વ્યવસ્થા તંત્ર કેવું ઊભું કર્યું. બહુ ઓછા મળે છે, ભાગ્ય કંઈ રડ્યો ખડ્યો કોક મળે તો મળે, 50 વર્ષ ચાલે, 25 વર્ષ ચાલે ને તૂટી જાય, પાછું નવું કંઈક થાય. પણ આ ચલાવવાનું કેવું તંત્ર ગોઠ્યું છે. તો એવા શંકરાચાર્ય હતા. પણ તોય સ્વામિનારાયણ ભગવાન કહે છે કે વ્યાસજી છે એ શંકરાચાર્ય કરતા અધિક છે. સ્વામિનારાયણ ભગવાન જ્યારે પ્રશ્ન ઉત્તર કરાવતા ત્યારે ઘણીવાર એક વાત કરતા કે તમે જે કંઈ વાત કરો કે કોઈ પ્રશ્નનો જવાબ આપો તો એ વ્યાસજીના કરેલા ગ્રંથને આધારે આપજો, તમારી રીતે અમે આપશો તો એમને માન્ય નહીં થાય. એટલું વ્યાસજીનું સ્વામિનારાયણ ભગવાને પ્રમાણ લીધું છે. મહારાજે જે બધા પ્રમાણો આપ્યા છે પોતાના ઉપદેશની અંદર, એમાં મોટા ભાગના પ્રમાણો વ્યાસજીના ગ્રંથોમાંથી છે. મહારાજ જે કથા કરાવતા એમાં પણ વ્યાસજીના કરેલા ગ્રંથ શ્રીમદ્ ભાગવત અને વાસુદેવ મહાત્મ્ય એની કથા વધારે છે. જે પ્રમાણો આપ્યા છે એમાં ગીતાના ઘણા પ્રમાણો છે, અને સ્વામિનારાયણ ભગવાને જે 8 શાસ્ત્ર માન્ય રાખ્યા એમાંના 6 શાસ્ત્રો વ્યાસજીના રચેલા છે. શિક્ષાપત્રીમાં આપણે વાંચીએ છીએ, આ વતનામૃતમાં પણ આવે છે. વેદ અને યાજ્ઞવલ્ક્ય સ્મૃતિ એ બીજાના ગ્રંથો છે, બાકીના 6 ગ્રંથો વ્યાસજીના રચેલા છે. તો આટલા વ્યાસજી મહાન હતા. એમણે પોતાનું છેલ્લું જે કાર્ય જીવનનું એ શ્રીમદ્ ભાગવત છે, જેની અત્યારે વધારેમાં વધારે કથા થાય છે.